તારીખ 1/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવ સંતુલન રૂપ અનેકાંતના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળ પ્રવચન નંબર 1.
ભેદ અને અભેદના વિષયમાં કેવી રીતે સંતુલન જાળવવું એ વિષય છે. આજે વસ્તુનું સ્વરૂપ ભેદ અભેદાત્મક છે. વસ્તુ કથનચિત ભેદ સ્વરૂપ પણ છે અને વસ્તુ કથનચિત અભેદ સ્વરૂપ પણ છે. એમ ભેદાભેદ એ વસ્તુનું સ્વરૂપ છે. ભેદ અને અભેદ પરસ્પર વિરુદ્ધ વિષય છે. ભેદથી અભેદ વિરુદ્ધ છે, અભેદથી ભેદ વિરુદ્ધ છે, તો પણ વસ્તુના સ્વરૂપમાં એવું વૈચિત્ર્ય ત્રણેય કાળે રહે છે. તેથી વસ્તુ પોતાનું અસ્તિત્વ ભેદ અને અભેદનો પરસ્પર વિરોધ મટાડીને અવિરોધ ભાવે સદાય રહે છે. આવો પ્રકાર છે. આવી કેટલીક પરસ્પર વિરુદ્ધતા એ વસ્તુના સ્વરૂપભૂત હોવાથી જેને પદાર્થનું દર્શન નથી એને આ વિષયમાં વિષય વિરોધ થાય છે, અથવા તો આ વિષય સમજાતો જ નથી કે આમ કેમ બને. એક બાજુથી વસ્તુને અભેદ કહો છો, તેને તે વસ્તુને બીજી બાજુથી પાછી ભેદ સ્વરૂપે કહેવામાં આવે છે. કે જગતમાં તો એવું બને છે, 20 વારનો કાપડનો તાકો હોય તો તાકો એક અખંડ છે, છતાં લંબાઈનું ધોરણ નક્કી કરવું હોય તો એને ભેદથી કયા વિના બીજી કોઈ રીતે એની લંબાઈની ચોકસાઈ થઈ શકે નહીં. પછી મીટરથી કહે, વારથી કહે, ગમે તે નામ આપે, પણ એના ભેદ પાડવા પડે. ગજ કહેતા પહેલાંના જમાનામાં, હાથે માપીને હાથ કહેતા, 20 હાથનો તાકો છે, 50 હાથનો તાકો છે, ગજનો તાકો છે એમ કહેતા. તો ત્યાં ભેદ અને અભેદને સ્વીકારે છે કે નહીં? ત્યાં વસ્તુના ભેદને પણ સ્વીકારે છે ને વસ્તુ એક અખંડ ભેદ છે એમ પણ સ્વીકારે છે. તો ત્યાં તો વિષય વિરોધ નથી લાગતો. અને તત્વજ્ઞાનના વિષયમાં અંદર દખલ રહે છે કે આમ કેમ છે, પણ એ વસ્તુનું સ્વરૂપ જ છે. અભેદ વસ્તુને સમજવા માટે જે એમાં કથનચિત ભેદ રહેલા છે તેનો નિર્દેશ કર્યા વિના અભેદ વસ્તુનું જ્ઞાન કરાવી શકાતો નથી. અહીંયા કહ્યું છે કે અનાદિથી અભેદ સ્વરૂપથી અજાણ એવા જીવને ભેદપૂર્વક અભેદ સ્વરૂપ સમજાવવા સિવાય કોઈ બીજો ઉપાય નથી. શું કહેવું છે કે ભેદ અને અભેદ બંને જ્ઞાનનો વિષય હોવા છતાં અને બંનેનો સમ્યક નય પણ છે, ભેદ નય પણ છે અનંત નયોમાં અને અભેદ નય પણ છે. જે શ્રુત જ્ઞાનનો અંશ ભેદને વિષય કરે તેને ભેદ નય કહે છે, જે શ્રુત જ્ઞાનના અંશનું પ્રયોજન અભેદને વિષય કરવાનું છે તેને અભેદ નય કહે છે. બંને સમ્યક શ્રુત જ્ઞાનના અંશ છે, બંનેનો વિષય પણ છે વસ્તુમાં, છતાં પણ સમ્યક મોક્ષ માર્ગમાં ભેદની ગૌણતા છે અને અભેદની મુખ્યતા છે. કેમ કે જ્ઞાન તો મુખ્ય ગૌણ કરે જ છે, સર્વસ્થનું જ્ઞાન મુખ્ય ગૌણ ભાવે જ પરિણમે છે, એ સિવાય બીજી રીતે પરિણમતું નથી. વિષય આત્માનો હો કે પર પદાર્થનો હો, વ્યવહારનો હો કે નિશ્ચયનો હો, એટલે પ્રયોજન એ છે અભેદ સ્વરૂપનું અવલંબન કરાવવાનું. અને અભેદ સ્વરૂપને સારી રીતે જાણ્યા વિના અભેદ સ્વરૂપનું અવલંબન થ થતું નથી, એટલે અભેદ સ્વરૂપને પણ સારી રીતે સમજાવવા. અનાદિથી અભેદ સ્વરૂપથી જીવ અજાણ છે, પોતાના જ અભેદ સ્વરૂપથી પોતે અજાણ છે. એવા જીવને ભેદપૂર્વક અભેદ સ્વરૂપ સમજાવવા સિવાય બીજો કોઈ અભેદ સ્વરૂપને સમજાવવાનો ઉપાય નથી, એટલે એ પ્રશ્નનો આમાં ઉત્તર આવે છે કે જો ભેદ સ્વરૂપ પ્રયોજનભૂત છે અને અવલંબનભૂત છે તો પછી ભેદની વચ્ચે દખલ ઊભી કરી શું કરવા, વચ્ચે ભેદને લાવ્યા શું કરવા કે જેથી આ વિષયની અંદર કાંઈ સમજણ ફેર થઈ જાય, સમજવા ફેર ઊભું થાય, એવી વાત વચ્ચે શા માટે લાવ્યા, એનો આ ઉત્તર છે. કે અભેદ સ્વરૂપને સમજાવવાનું પ્રયોજન છે, અભેદ સ્વરૂપનું અવલંબન કરાવવાનું પ્રયોજન છે સમજાવીને, તો પણ તે અભેદ સ્વરૂપને ભેદપૂર્વક જ સમજાવી શકાય છે. કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય તો પણ આત્માને સમજાવવું હોય તો જ્ઞાન તે આત્મા એટલો ભેદ તો પાડવો જ પડે. આ વાત લીધી છે કળશ ટીકામાં, પાંચમા કળશની ટીકામાં દીપચંદજીએ એ વાત લીધી છે, પાંચમો કે આઠમો કળશ છે, કે કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય પણ એને થોડો ભેદ ઉપજાવ્યા વિના વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં આવતું નથી. માટે અહીંયા સાધિક શબ્દ લીધો છે, કોઈ ગમે તેટલો સાધિક હોય, મૂળ ધોંડારીમાં એ ભાષામાં સાધિક શબ્દ લીધો, એને કહેવું જ પડે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે એનો અર્થ એ થયો કે ભેદ કહેવા પાછળ માત્ર ભેદોને સમજાવવાનું મર્યાદિત પ્રયોજન નથી, પણ ભેદથી કહેવા પાછળ અભેદ સ્વરૂપને સમજાવવાનું પ્રયોજન છે. ભેદથી કયું માટે ભેદોને સમજાવવા છે એમ નથી. આ વિષય ઉપર જૈન દર્શનની અદ્વિતીયતા છે. ભેદ અને અભેદ સ્વરૂપના નિરૂપણમાં જૈન દર્શનની અદ્વિતીયતા છે. જેમ કે અન્ય મતની અંદર પણ આત્માના અભેદ સ્વરૂપનો વિષય પણ આવે છે અને ભેદ સ્વરૂપનો વિષય પણ આવે છે, તો પણ અભેદ સ્વરૂપનું અવલંબન કરનાર જૈન દર્શન ભેદોનું નિરૂપણ કરે છે ત્યારે એટલા બધા ભેદોનું નિરૂપણ કરી શકે છે કે જેની પાસે અન્ય મતના ભેદો અનંતમાં ભાગે રહી જાય છે. તો કે વ્યક્ત થાય છે એ બધા અનંતમાં ભાગે છે, લખાણની અંદર વ્યક્ત થાય, શાસ્ત્રારૂઢ થાય એ અનંતમાં ભાગે છે, વાણીમાં એથી વધારે આવે અને જ્ઞાનમાં તો પૂરેપૂરા અનંત આવે છે. જેમ કે એક દ્રષ્ટાંત લઈએ કે દરેક વસ્તુને અનંત ગુણ છે, તો અનંત ગુણ છે એવું નિરૂપણ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. કેમ કે અનંત ગુણનું દર્શન કેવળ દર્શન અને કેવળ જ્ઞાન સિવાય ક્યાંય થતું નથી. જૈન દર્શન સિવાય કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ક્યાંય નથી, તેથી એ વિષયનું નિરૂપણ પણ ક્યાંય નથી. એ સિવાય એક એક ગુણને અનાદિ અનંત અનંત પર્યાયો છે. એક વસ્તુને અનંત ગુણ છે, હવે એક ગુણના અનંત ભાગ લઈએ તો એના અનાદિ અનંત પર્યાયો છે, અનંત પર્યાયો છે અનંત કાળના. હવે એક પર્યાય લઈએ તો એક પર્યાયને અનંત અવિભાગ પ્રતિછેદ છે. જગતમાં વસ્તુઓની અનંતતા પણ જૈન દર્શન સિવાય કોઈ કહેતો નથી, એના ગુણ પર્યાયને અવિભાગ પ્રતિછેદો સુધીની અનંતતા છે એ જૈન દર્શન સિવાય કોઈ કહેતો નથી. તો એના ભેદ પ્રભેદનો વિષય પણ એટલો બધો વિશાળ છે કે એટલી વિશાળતા કોઈ અન્ય દર્શનની અંદર નિરૂપણમાં નથી ક્યાંય. આટલો બધો ભેદનો વિશાળ વિસ્તાર અને એ સંબંધનું વિશાળ જ્ઞાન એ આશ્ચર્ય ઉપજાવે એવું હોવા છતાં, કોઈ નવા માણસને તો આશ્ચર્ય ઉપજાવે એવી વાત છે કે આટલી બધી મોટી વાત છે એક વસ્તુમાં, છતાં પણ જૈન દર્શન એ બધાને, બધા ભેદોને એમ કહે છે કે એ માત્ર જાણવાનો વિષય છે, એ આદરવાનો કે અવલંબન કરવાનો એ વિષય જ નથી. જેના ઉપર એવો એક મહિમા આવે કે આટલા બધા ભેદો કહી શકે છે જ્ઞાન, જાણી શકે છે જ્ઞાન, એ જ્ઞાનનો સંકેલો કરી નાખ્યો છે કે જ્ઞાનનો ખરો વૈભવ ભેદોને જાણવામાં નથી, પણ જ્ઞાનની મહત્તા અને જ્ઞાનની વિભૂતિ ખરેખર અભેદ સ્વરૂપને અવલંબવામાં છે. આ એક અનંત ભેદોનું સર્વાધિક નિરૂપણ કર્યા પછી પણ આ એક વિશેષ વાત કરે છે કે એ ભેદોનું કોઈ મૂલ્ય નથી, ભેદોના જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી, મૂલ્ય છે અભેદ સ્વરૂપનું અવલંબન લેવાનું અને અભેદ સ્વરૂપને અભેદ ભાવે અનુભવ કરવાનો. આવું એક જૈન દર્શનનું અદ્વિતીયપણું આ વિષયની અંદર રહેલું છે. અહીંયા તો સંક્ષેપમાં વિષય લીધો છે મુદ્દાસર, પણ ભેદ અભેદનું પ્રકરણ આવું છે. ઓછામાં ઓછું જ્ઞાનતે આત્મા તેવો ગુણ ગુણીનો ભેદ કર્યા અખંડ અભેદ આત્મા સમજાવી શકાતો નથી. શાસ્ત્રમાં આત્માનું જ્ઞાન કરવાનું પ્રયોજન છે ત્યાં પણ ઓછામાં ઓછું આટલું તો કહેવું જ પડે. પ્લાસ્ટિકમાંથી લઈએ, જે જીવ અનાદિકાળથી, ચોથો પ્રશ્ન છે, સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ વિકલ્પો તથા એક દ્રવ્યરૂપ વસ્તુ એક સત્વરૂપ વસ્તુમાં હોય છે. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું ભારે ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્વ છે તેમ જીવ દ્રવ્ય જ્ઞાતા દ્રષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્વ છે. એ પ્રમાણે એક સત્વમાં વ્યાપકતા હોય છે, અર્થાત ભેદ બુદ્ધિ કરાવવામાં આવે તો વ્યાપકતા હોય છે. વ્યાપક અર્થાત દ્રવ્ય પરિણામી પોતાના પરિણામનો કરતા છે. વ્યાપ્ય તે પરિણામ દ્રવ્ય કર્યા, જેમાં આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. શું કહે છે? આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. ઓલામાં તો લીધું છે, કોઈ ગમે એટલો સાધક હોય તો પણ આટલું તો કહેવું જ પડે. છે સરખો, સારું વાત ના કોઈ કળશ છે. શરૂઆતના કળશમાં છે જ્ઞાન તે આત્મા, એ લીધું છે ત્યાંથી. જ્ઞાન તે આત્મા, એટલું તો કહેવું જ પડે. ઓછામાં ઓછું જ્ઞાન તે આત્મા તેવો ગુણ ગુણીનો ભેદ કયા વિના અખંડ અભેદ આત્મા સમજાવી શકાતો નથી. આત્મા 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 એમ કહે તો એમ આત્મા સમજાતો નથી, પણ જ્ઞાન તે આત્મા એમ કહેતા એને સમજાય છે એમ કહેવું છે. અને અનાદિથી અજાણ જીવને ગમે તેટલું આત્મા આત્મા કહે પણ એ જ્ઞાન લક્ષણ વડે આખો આત્મા સમજાવી શકાય છે, પણ એટલો ભેદ પાડવો અનિવાર્ય થઈ જાય છે. જ્ઞાન તે આત્મા છે એ તો સમયસાધનો કળશ જ છે ને, જ્ઞાનથી આત્માને કહ્યો છે. પણ અહીં તો મુદ્દો એટલો છે કે એકલો આત્મા કીધો હોત તો, જ્ઞાન તે આત્મા એવો ભેદ ન પાડ્યો હોત તો કે ન સમજી શકત એમ કહેવું છે. ભાવાર્થામ છે કે સમજ સંકલ્પ વિકલ્પ રહીત અનુભવ સમિત છે ને, એમાં તો આમ લીધું છે કે કોઈ ગમે તેટલો સાધક હોય તો પણ જ્ઞાન તે આત્મા એટલું તો ભેદ કહેવો જ પડે એમ કહે છે. એટલી વાત લઈએ છે. પાંચમામાં છે, પાંચમા કળશમાં છે, ખ્યાલ તો પાંચમા કળશમાં ઉપર છે. બરાબર, જેટલું કથન તેનું વિવરણ કે જીવ વસ્તુ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ છે એટલે અભેદ છે, તે તો જ્ઞાન ગોચર છે. તે જ જીવ વસ્તુને કહેવા માગે, બસ અહીંથી છે, તે જ જીવ વસ્તુને કહેવા માગે ત્યારે એમ જ કહેવામાં આવે કે જેના ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર તે જીવ. જો કોઈ બહુ સાધિક એટલે અધિક બુદ્ધિમાન, એનો અર્થ કર્યો છે સાધિક, મૂળ શબ્દ ઢુંઢારી રાખ્યો છે. જો કોઈ બહુ સાધિક એટલે અધિક બુદ્ધિમાન હોય તો પણ આમ જ કહેવું પડે, એને આત્મા સમજાવવા માટે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ કહેવા જ પડે, નહીંતર ન સમજે ગમે એવો બુદ્ધિવાળો હોય એમ કહે છે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. અભેદમાં ભેદ ઉપજાવ્યો એનું નામ વ્યવહાર છે. અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે એટલે અભેદ છે, તેમાં વિકલ્પ એટલે ભેદ ઉપજાવવો અયુક્ત એટલે અયોગ્ય છે. જો પારમાર્થિક વસ્તુ અભેદ હોય અને અભેદ વસ્તુનું અવલંબન લેતા પરમાર્થની સિદ્ધિ હોય, પારમાર્થિક કાર્ય થઈ શકતું હોય, તો પછી વચ્ચે ભેદને ઉપજાવવો તે અયોગ્ય છે. શા માટે એવું કરો છો તમે એમ કહે છે કે વળી કાંઈ વિભ્રમ થાય વસ્તુમાં ભેદ છે. ત્યાં સમાધાન આમ છે કે વ્યવહાર નહીં હસ્તાવલંબ છે, એ છે મૂળ શબ્દ છે. વ્યવહાર નહીં હસ્તાવલંબ કોને, સ્યાત અદ્યપી પ્રાગ પદાવ્યામ્ય, જેને પહેલો પગલું મૂક્યું છે એને આ હસ્તાવલંબ છે વ્યવહાર નહીં. હવે એમાં શું વાસ્તવિકતા છે એ સમજવા જેવી છે. જરા કે વિદ્વાન તો તર્ક કરશે કે અભેદનું અવલંબન લેવાનું છે તો અભેદ વસ્તુને જેમ કહેવાય તેમ કહો, પણ ભેદને વચ્ચે લાવવામાં નકામો, વસ્તુમાં ભેદ છે એ શલ્ય રહી જાય છે, પણ ભેદ તો છે તો ખરા ને, અનંત ગુણના ભેદ છે તો ખરા ને, એ છે તો ખરા ને, એ અભેદનું અવલંબન લેવા દેતા નથી. તો આ વાત જ વચ્ચે શું કરવા લાવ્યા, જેને પરમાર્થ કાર્યમાં કાંઈ જરૂર નથી એવી વિરુદ્ધ વાત વચ્ચે શું કરવા લાવો છો, કેમ કે આ તો વિરુદ્ધ વિષય છે. શું તો કે એનું કારણ એ છે, વાસ્તવિકતા એ છે, એ વાત કરવા પાછળ વાસ્તવિકતા એ છે કે જીવ ભેદવાસિત બુદ્ધિમાં ઊભો છે. તો જ્યાં ઊભો છે ત્યાં તે ભૂમિકામાં એને સમજાવવો છે, તેથી એની ભૂમિકાની વાત કર્યા વિના એ નહીં સમજે. આ વાસ્તવિકતા છે આ વિષયની. એના માટે ગુરુદેવ દ્રષ્ટાંત દેતા કે નાનું બાળક હોય, લાકડીને ઘોડો કરીને ઘરમાં રમતું હોય, તો એને એમ કે તારી લાકડીને આઘી રાખ, જોવું આપણે કાચનો પ્યાલો પીડ્યો છે ફૂટી જશે, તારી લાકડીને આઘી રાખ તો નહીં સમજે, પણ એને એમ કે તારા ઘોડાને આઘો લઈ જાય, અહીંથી તારા ઘોડાને આઘો લઈ જાય, ઘોડો નથી છતાં ઘોડો કે તો એ તરત જ સમજી જશે ઠીક આ શું કહેવા માંગે છે. લાકડી એને તો લાકડીને ઘોડો બનાવ્યો છે, એટલે એનો તો એ ઘોડો જ છે, એને લાકડી નથી, એનો તો ઘોડો છે, ઘોડાને આગો લઈ જાય એમ કે તો સમજાય. એમ આ જે અજ્ઞાન અવસ્થામાં ભેદવાસિત બુદ્ધિમાં જે ઊભો છે એને ભેદનો પરિચય છે, અભેદનો પરિચય નથી, એટલે એને ભેદથી વસ્તુનું કથન સમજાવ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. હવે એવી વાસ્તવિકતા જાણીને પોતે અભેદમાં ઉભેલા હોવા છતાં અને અભેદપણે અભેદ વસ્તુને સાધતા હોવા છતાં વ્યવહાર પથમાં આવીને કારુણ્ય વૃત્તિથી, પરમ કારુણ્ય વૃત્તિથી વ્યવહાર પથમાં આવીને ભેદવાસિત જીવને ભેદથી સમજાવવાનો પ્રયત્ન કરે છે, ત્યાં જીવ પાછો અવળાઈ કરે છે, ઊંધાઈ કરે છે કે તમે ભેદ કીધો એટલે અમને તો ભેદ બહુ ગમે છે, આમે અમને ભેદ ગમતા હતા, ઘણા ભેદોમાં બુદ્ધિ જાય, ઘણા ભેદો આવડે, ઘણા ભેદો શીખીએ એટલે અમારું જ્ઞાન પણ ઘણું વિશાળ થઈ જાય, એમ કરીને એ ભેદ તરફ આકર્ષિત થાય છે, એ ભેદની અંદર જ રોકાઈ જાય છે, અભેદ વસ્તુને સાધી શકતો નથી. ત્યાં વ્યવહારને હસ્તાવલંબ છે, જેવી રીતે કોઈ નીચે પીડ્યો હોય તો હાથ પકડીને તેને ઊંચો લે છે, તેવી જ રીતે ગુણગુણી રૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનો એક અંગ છે. આ વાસ્તવિકતા છે. આ શબ્દ જે રાજમલજીએ પ્રયોગ કર્યો છે એ રીતે કર્યો છે કે ભેદ ઉપજાવવો, એમ ભેદથી કહેવું એ ગુણગુણી રૂપ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે ગુણ ગુણી તે આત્મા, એમ ભેદ કથનથી જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. એ કારણ કાર્યનો વિષય લીધો એટલે એને અંગભૂત લઈ લીધું. તેનું વિવરણ કે જીવનું લક્ષણ ચેતના, એટલું કહેતા પૂદગળાદિ અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે, તેથી જ્યારે અનુભવ થાય ત્યારે ત્યાં સુધી ગુણ ગુણી ભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે. આ ફરીને શબ્દ વાપરો, એ જ્ઞાન થવાનું અંગ છે. અભેદ જ્ઞાન થવાનું અંગ શું કે ભેદનું જ્ઞાન થવું, તે આટલો એને સંબંધ છે પાછો. જે કોઈ સહજપણે અજ્ઞાની છે, જીવાદી પદાર્થોનું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ જાણવાનો અભિલાષી છે, તેમના માટે ગુણ ગુણી ભેદરૂપ કથન યોગ્ય છે. જો કે તે વ્યવહારની હસ્તાવલંબ છે તો પણ કાંઈ નથી, પરમાર્થમાં એનું કાંઈ સ્થાન નથી. નોંધ કરતાં એટલે જ્ઞાન કરતાં, સમજ કરતાં અથવા પરમાર્થે આગળ વધતાં તે જૂઠો છે. જુઓ ક્યાં લઈ ગયા, હું હંતમાંથી એ વાત કાઢી, હંત એમ જ્યાં શુદ્ધ આચાર્ય દેવે વાપરો અમૃતચંદ્ર આચાર્ય, હંત એટલે ધિકાર છે, એમ શું ભેદમાં ઊભો રહેવાનું ત્યાં પ્રયોજન નથી, એટલે એને જૂઠો છે. તે જીવો કેવા છે કે જેમને વ્યવહારની જુઠ્ઠો છે, એનું સ્વરૂપ કેવું છે પરિણમન થતા? કે ચેતના પ્રકાશ એટલી જ જીવ વસ્તુ તેને પ્રત્યક્ષપણે અનુભવે છે એવા જીવને, જેને પ્રત્યક્ષ અભેદ વસ્તુનો અનુભવ થયો એને ભેદ છે એ જૂઠો છે, અથવા ભેદનો વિકલ્પ એને બાધક થાય છે, જે પહેલી અવસ્થામાં અસ્તાવલંબ ગણીને જ્ઞાન ઉપજવાનું અંગ કહ્યું હતું, સાધક કહ્યો હતો, તેને જ બાધક કહેવામાં આવે છે. એવો વિષય સોગાનીજીએ બહુ સરસ લીધો છે કે ધર્મના નિરૂપણમાં જે જે ભેદોને સાધક કહેવામાં આવે છે તેને તેને ભેદોને બાધક સમજ્યા વિના તે ભેદોમાં અટકવાનું થઈ જશે, એવો એક બોલાવે છે સાધક બાધકનું. જેટલું સાધક કયું છે એ બધું બાધક પરમાર્થે સમજી લેવું તમારે. આમ વ્યવહાર અને પરમાર્થનો પરસ્પર ભેદ છે, તફાવત છે, એ જાણવો જોઈએ. ભાવાર્થ આમ છે કે વસ્તુનો અનુભવ થતા વચનનો વ્યવહાર સહેજે છૂટી જાય છે, અથવા વસ્તુ અભેદ વસ્તુનો અનુભવ થતા વચન વ્યવહાર તો છૂટે છે પણ ભેદનો ઉપયોગ પણ મટી જાય છે. વ્યવહારનો ઉપયોગ પણ નિશ્ચયનો ઉપયોગ થાય ત્યારે થતો નથી. કેવી છે વસ્તુ, કે ઉત્કૃષ્ટ છે, ઉપાદેય છે, બસ અહીં સુધી એ વિષય ચાલ્યો છે. પાંચમો જ કળશ છે, બરાબર છે, ઉપર વાત હતી એટલે છૂટી જતું. વળી વસ્તુનું સ્વરૂપ પણ કથંચિત ભેદરૂપે છે, સર્વથા વસ્તુ અભેદ છે એમ કહે તો વેદાંત થઈ જશે. વેદાંતનો આ અભિપ્રાય છે, સર્વથા વસ્તુ અભેદ છે તો કે નહીં. વળી વસ્તુનું સ્વરૂપ પણ કથંચિત ભેદરૂપે છે, જો કથંચિત ભેદ ન હોય તો એમાં ભેદ ઉપજાવી શકાય પણ નહીં. જે ભેદ ઉપજાવી શકાય છે, ભેદ ઉપજાવીને કહી શકાય છે, એ એમ સૂચવે છે કે વસ્તુનું સ્વરૂપ પણ કથંચિત ભેદ સ્વરૂપ છે, અને એ ભેદ નહીંનો વિષય પણ છે. કારણ કે ભેદ નહીં જો જ્ઞાન હોય, નહીં જ્ઞાન જો સમ્યક શ્રુત જ્ઞાન હોય તો એનો વિષય સામે હોવો જોઈએ. વિષય ન હોય તો આવું જ્ઞાન ઉપજે નહીં કોઈને. વળી વસ્તુનું સ્વરૂપ પણ કથંચિત ભેદરૂપે છે, તેથી વસ્તુભૂત હોવાને લીધે ભેદને સ્વરૂપ જ્ઞાન ઉપજવાનું અંગ કહ્યું છે. આ જે કળષ્ટિકામાં કહ્યું છે એની વાત લીધી. શું કળષ્ટિકામાં એમ કહ્યું ને કે ભેદ છે, વસ્તુનું જ્ઞાન ઉપજવાનું અંગ છે, તો શું કરવા એમ કહ્યું? એક કોરથી એનો નિષેધ કરાવો છો તમે, બીજી કોરથી તમે એમ કહો છો કે આ જ્ઞાન ઉપજવાનું અંગ છે. આમાં દ્વિધામાં પડી જવાય એવી વાત છે. જેને જ્ઞાન ઉપજવાનું અંગ કહો છો એનો પાછો નિષેધ કરાવી દો છો, આ વાતનો મેળ કેવી રીતે છે? એનો આ ઉત્તર છે કે કથંચિત ભેદરૂપે જે વસ્તુ છે તે વસ્તુભૂત હોવાને લીધે, ભેદો પણ વસ્તુભૂત છે, અભેદ પણ વસ્તુભૂત છે, વસ્તુભૂત હોવાને લીધે ભેદને સ્વરૂપ જ્ઞાન ઉપજવાનું અંગ કહેવામાં આવ્યું છે. આમ છે, વસ્તુભૂત છે એટલે એને જ્ઞાન ઉપજવાનું અંગ કહ્યું છે. એ રીતે પણ જોવું જોઈએ. આમાં શું છે, જોવાનો જે દ્રષ્ટિકોણ સાધ્ય કરવો છે એમાં દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી, ભલે ભેદ હોય તો પણ એ ત્રણેય વસ્તુના અંગ હોવાથી વસ્તુભૂત છે, તો એને વસ્તુ તરીકે પણ જોઈ શકાય છે, વસ્તુ દ્રષ્ટિએ એનો દ્રષ્ટિકોણ અપનાવતા પણ એને વસ્તુ દ્રષ્ટિએ પણ જોવાય છે અને એક એકને ભેદ પાડીને પણ જોવાય છે. જેમ કે પર્યાય છે એને પણ એક વસ્તુનું અંગ હોવાથી એ વસ્તુભૂત છે. નિત્ય હોવા છતાં એ નિત્યતાને બતાવતી જાય છે. એ સુગાનીજી કહેતા કે પર્યાય અનિત્ય હોવા છતાં, અધ્રુવ હોવા છતાં ધ્રુવને બતાવીને ચાલી જાય છે. એનું કામ કેટલું છે? ધ્રુવને બતાવીને ચાલ્યા જેવું, આટલું એનું કામ છે. એ સિવાય ધ્રુવને જોવાનો બીજો કોઈ ઉપાય છે નહીં. એટલે એને વસ્તુભૂત પણ કહેવામાં આવે છે. અભેદ સ્વરૂપનું જ્ઞાન થયા પછી પણ વસ્તુનો મહિમા દર્શાવવા માટે વસ્તુમાં રહેલા અનેક ગુણ વૈભવથી વસ્તુને દર્શાવવામાં આવે છે. હવે પહેલાં તો જેને જ્ઞાન નહોતું એને ભેદ પાડીને સમજાયું. પણ એક બીજો પ્રશ્ન પણ થાય છે કે જ્ઞાનીઓ પણ ભેદ પાડે છે, જ્ઞાનીઓને પણ ભેદ ઉપજે છે અને એમાં અનેક જાતના વિશિષ્ટ ગુણો જે રહ્યા છે ભિન્ન ભિન્ન પ્રકારના, એ વિશિષ્ટ ગુણોથી એનો મહિમા કરવામાં આવે છે કે વસ્તુનો વૈભવ કેટલો, કે જેમાં કેવળ જ્ઞાન અનંતમાં ભાગે છે એવો એક જ્ઞાન ગુણ છે. શું? એક સમયનું કેવળ જ્ઞાન જેમાં અનંતમાં ભાગે છે એવો એક જ્ઞાન ગુણ છે. આવી રીતે એનો ભેદ પાડે. આનંદ તો કે જગતમાં જેના જગન્ય આનંદની પણ ઉપમા નથી ચોથા ગુણ સ્થાનની, એ આનંદથી અનંત ગુણ પરમાનંદ છે સિદ્ધ દશાનો, અને એનાથી અનંત ગુણ જ્ઞાન આનંદ નામનો ગુણ છે. આવો મહાન ગુણવાન આત્મા છે એવા અનેક ગુણોનો વૈભવ દર્શાવવામાં આવે ત્યારે એ વસ્તુનો મહિમા કરવાનું એક સાધન થાય છે. અભેદ સ્વરૂપનું જ્ઞાન થયા પછી પણ વસ્તુનો મહિમા દર્શાવવા માટે વસ્તુમાં રહેલા અનેક ગુણ વૈભવથી તે મહિમા દર્શાવવામાં આવે છે. અથવા મહિમાવંત વસ્તુ છે એ અનેક ગુણોના વૈભવને લઈને એનો મહિમા છે એમ કહેવામાં આવે છે. ત્યાં ભેદની પ્રધાનતા દેખાતી હોવા છતાં એવું કહે છે ત્યારે ભેદની જાણે પ્રધાનતા કરી દીધી છે એમ દેખાતી હોવા છતાં અભેદનો અનુભવ સાધવાનું પ્રયોજન છે, ભેદના અનુભવમાં ઊભા રહેવાનું પ્રયોજન નથી. અભેદનો અનુભવ સાધવાનું પ્રયોજન છે આમ કહેનારને પણ, અથવા ભેદથી વસ્તુનું નિરૂપણ કરતી વખતે, ભેદથી વસ્તુનો મહિમા કરતી વખતે પણ કહેનારનો દ્રષ્ટિકોણ અભેદને કહેવાનો છે, અભેદને સમજાવવાનો છે, અભેદનું અવલંબન કરાવવાનો છે. એ દ્રષ્ટિકોણ અને આશય ન સમજાય તો કહેનાર શું કહેવા માગે છે એ નહીં સમજાય. કહેનારનો આશય નહીં પકડાય તો કહેનાર શું કહેવા માગે છે એ સમજી નહીં શકાય. એટલે આ રીતે સમજવાનું છે, પહેલેથી જ આ રીતે સમજવાનું છે કહેવાનો આશય શું છે, આ બધું કહીને કહેવાનો આશય શું છે, આટલું લાંબુ લાંબુ કહીને કહેવાનો આશય શું છે, કે આશય અભેદને સમજાવવું તે છે. એમ હોવા છતાં અભેદનો અનુભવ સાધવાનું પ્રયોજન છે, તેથી તેવા પ્રસંગે પણ, એટલે કે ભેદથી કહેવાતું હોય તેવા પ્રસંગે પણ અભેદ તત્વની જ મુખ્યતા રહે છે, ત્યારે પણ અભેદ તત્વ જ્ઞાનમાં ગૌણ થતું નથી. કહેનારને ગૌણ થતું નથી, શ્રવણ કરનારને પણ ગૌણ થવું જોઈએ નહીં, તો એ કહેનારની વાત બરાબર સમજશે, નહીંતર એકના બદલે કંઈક બીજું સમજી લેશે. તેથી તેવા પ્રસંગે અભેદ તત્વની જ મુખ્યતા રહે છે. એવું સંતુલન બંને વચ્ચે સમ્યક માર્ગમાં, બંને એટલે ભેદ અને અભેદની વચ્ચે ભેદનું જ્ઞાન રહેવું, છતાં ભેદ ઉપર વજન ન જાવું, ભેદથી મહિમા કરતી વખતે પણ ભેદો ઉપર વજન ન જાવું, અને અભેદ ઉપર વજન રહેવું, અભેદની મુખ્યતા રહેવી, ભેદ ગૌણ થઈ જવા, અને અભેદને અનુભવતા પણ ભેદનું જ્ઞાન રહી જવું ગર્ભિતપણે, આ ભેદ અને અભેદના વિષયનું સંતુલન છે. જો એમ ન રહે તો પરિસ્થિતિ વિપરીત થઈ જશે. આખે અભેદ સ્વરૂપ સધાશે નહીં, વિકલ્પ વૃદ્ધિ થશે, ભેદના આશરે વિકલ્પની વૃદ્ધિ થશે, રાગની વૃદ્ધિ થશે, અને વસ્તુને અભેદપણે છોડી દઈને એકલા ભેદાત્મક વસ્તુને જોવા લાગી જશે. એટલા બધા ભેદ પ્રભેદ છે કે ભેદ સ્વરૂપે જ વસ્તુને જોઈ લેશે. એકાંતે એવો એકાંત ઉપજી જશે. એ એકાંત છે, તે વિપર્યાસ છે. એવો વિપર્યાસ ન થાય એટલા માટે ભેદની મુખ્યતા રાખીને, અભેદની મુખ્યતા રાખીને ભેદનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે એમ જાણો. એ વિષય એક વચનામૃતમાં બેનશ્રી એક જગ્યાએ લીધો છે, ત્યાં બહુ એક સારો ટોન ઉપજાવ્યો છે કે દ્રષ્ટિ છે, ત્યાં દ્રષ્ટિની વાત લીધી છે. શું છે, ભેદો તો જ્ઞાનમાં પડે છે, શ્રદ્ધાના વિષયમાં ભેદ નથી પડતો. શ્રદ્ધા પોતે પણ ભેદ વિકલ્પ વાળી નથી, અને એનો વિષય પણ અભેદ સ્વરૂપ છે, ભેદ સ્વરૂપ એનો વિષય નથી. તો કે જ્ઞાનમાં ગુણ ભેદ ઉપજે છે, જેને સમ્યક દ્રષ્ટિ છે, આવી અભેદ આત્માની અભેદ દ્રષ્ટિ છે જેને, એવા સાધક જીવના સમ્યક જ્ઞાની જીવમાં, જીવના જ્ઞાનમાં ભેદો ઉપજે છે, તો પણ દ્રષ્ટિને તે ભેદોની અપેક્ષા નથી. આવો શબ્દ લીધો છે, ત્યાં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો, એ વાત ચાલે, એ વાત ઉપર એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ જે ગુણો, ગુણના ભેદો છે, એ તો મહિમા વધારવા માટે પણ કહેવા, મહિમા વધારે ઉપજે એટલા માટે પણ કહેવામાં આવે છે, અને ઘણો મહિમા ઉપજે વસ્તુનો તો અવલંબનનું બળ વધે છે, એવો એક અહીંયા પ્રકાર છે, એને અને આ વાતને પરસ્પર શું મેળ છે, એવો એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઓકે, એ જે ભેદનો મહિમા છે એ અભેદની મુખ્યતામાં રહીને છે કે અભેદની મુખ્યતા છોડીને છે, કે મુખ્યતા તો અભેદની છે એ કાળે. વળી દ્રષ્ટિ પોતે વિષય જ કરતી નથી ભેદને, એટલે જ્ઞાનમાં મહિમા ઉપજાવવા માટે ભેદો હોય તો પણ દ્રષ્ટિને એની અપેક્ષા નથી, અથવા જ્ઞાનમાં એવા ભેદો ઉપજે તો દ્રષ્ટિ પોતાનું કામ કરે, ને નહીતર ન કરે એવી દ્રષ્ટિને કોઈ જરૂરત નથી એમ કહેવું છે. દ્રષ્ટિ સ્વતંત્રપણે પોતાની રીતે, પોતાનો જે ગુણ છે એ પોતાની રીતે પરિણમીને કામ કરે છે, એમાં જ્ઞાનમાં ગુણ ભેદો ઉપજે એની કોઈ અપેક્ષા દ્રષ્ટિને છે નહીં એમ, ત્યાં દ્રષ્ટિનું પરિણમન દેખાડવું છે એવું કામ છે. એમાં વિચાર એ અપેક્ષા નથી, એમાં એક બીજો વિચાર બહુ સ્પષ્ટ છે કે ભેદોથી એનો મહિમા, ભેદો કહી કહીને વસ્તુનો મહિમા કયો, વસ્તુનો મહિમા વધાર્યો, જાણે વધારે કહી કહેવાયો, તો પણ અપેક્ષા નથી એનો અર્થ કે એવા ભેદના જ્ઞાનનો, ભેદનો લોભ નથી. અપેક્ષા નથી એનો પરમાર્થ એ છે કે એ ભેદની ઉપેક્ષા કરતા અભેદનું અવલંબન છે, એમ છે. બહુ સારો ધ્વનિ આવ્યો છે એ જગ્યાએ, મને નંબર યાદ નથી પણ બહુ સારો ધ્વનિ આવ્યો છે, મળી જાય તો બોલવું જોઈએ. વચ્ચે છે કે બહુ શરૂઆતમાં નથી ને બહુ છેડે નથી. એમાં શું છે કે ભેદની અપેક્ષા વાળા વલણમાં અભેદનો અનુભવ નથી થતો. તાત્પર્ય એ છે કે જેના પરિણામમાં ભેદની અપેક્ષા વૃત્તિ છે એવું જેનું વલણ છે એને અભેદનો અનુભવ નહીં થાય, એમ કહેવાનું તાત્પર્ય છે. અને કર્તા કર્મ અધિકાર શરૂ કરતા તો આચાર્ય દેવે એક કળશ લીધો છે, ભેદવાદાન ખંડયત, ભેદના કથનોને તોડી પાડતું જ્ઞાન ઉદય પામે છે. કેવું છે? સમ્યક જ્ઞાન, એમ કરીને વાત લીધી છે. માંગલિકનો કળશ છે, કર્તા કર્મ અધિકારનું માંગલિક જ એ રીતે કર્યું છે કે ભેદવાદાન ખંડયત, ભેદના કથનોને તોડી પાડતું એવું સમ્યક જ્ઞાન ઉદય થાય છે. ઇદમ ઉદિતમ, આ જ્ઞાન કેવી રીતે ઉદય પામ્યું કે ભેદના કથનોને તોડી પાડતું ઉદય પામે છે. ભલે જ્ઞાન ઉપજવાનું અંગ છે પહેલા પગથિયે, તો પણ એનો પરમાર્થ આ છે પાછો, એ કથનને તોડી પાડે છે જ્ઞાન. તો ભેદ અભેદ વસ્તુને સમજાવવાના પ્રયોજનથી જ છે, બીજું પ્રયોજન નથી. બરાબર. 237 નંબરનો છે. હે આત્મા, તારે જો વિભાવથી છૂટી મુક્ત દશા પ્રાપ્ત કરવી હોય તો ચૈતન્યના અભેદ સ્વરૂપને ગ્રહણ કર. દ્રવ્ય દ્રષ્ટિ, જો દ્રષ્ટિનો વિષય લીધો છે, દ્રવ્ય દ્રષ્ટિ સર્વ પ્રકારની પર્યાયને દૂર રાખી એક નિરપેક્ષ સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિ સર્વ પ્રકારની પર્યાયને દૂર રાખીને, બાદ કરીને, ગર્ભિત રાખીને નહીં, દૂર રાખીને એક નિરપેક્ષ સામાન્ય વસ્તુને ગ્રહણ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ પણ હોતા નથી, આવી શુદ્ધ દ્રષ્ટિ પ્રગટ કર. આવી દ્રષ્ટિ સાથે વર્તતું જ્ઞાન વસ્તુમાં રહેલા ગુણો તથા પર્યાયોને અભેદ તેમજ ભેદને, આવી દ્રષ્ટિ સાથે વર્તતું જ્ઞાન વસ્તુમાં રહેલા ગુણોને, તેના પર્યાયોને, અભેદને તેમજ ભેદને વિવિધ પ્રકારે જાણે છે. લક્ષણ, પ્રયોજન ઇત્યાદિ અપેક્ષાએ ગુણોમાં ભિન્નતા પણ છે, છતાં વસ્તુ અપેક્ષાએ તે બધા અભેદ છે, એમ જ્ઞાન જાણે છે. આ આત્માની આ પર્યાય પ્રગટ થઈ, આ સમ્યક દર્શન થયું, પછી હવે આ મુનિદશા થઈ અને હવે આ કેવળ જ્ઞાન થયું, એમ બધી મહિમાવંત પર્યાયોને તેમજ અન્ય સર્વ પર્યાયોને જ્ઞાન જાણે છે. આમ હોવા છતાં શુદ્ધ દ્રષ્ટિ સામાન્ય સિવાય કોઈ પ્રકારમાં રોકાતી નથી. સાધક આત્માને ભૂમિકા પ્રમાણે દેવગુરુના મહિમાના, શ્રુતિચિંતવનના, અણુવ્રત મહાવ્રતના ઇત્યાદિ વિકલ્પો હોય છે, પણ તે જ્ઞાયક પરિણતિને બોજારૂપ છે, કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે. અધૂરી દશામાં તે વિકલ્પો હોય છે. એમની આ ભૂલ ઉપરાંત એક ભૂલ છે, એમાં એમ લીધું છે કે એને અપેક્ષા નથી, ગુણભેદની અપેક્ષા નથી, એવી એક વાત લીધી છે. 161 નથી, 161 માં નથી, બીજે છે ત્યાં ગુણભેદની અપેક્ષા નથી. એને અપેક્ષા નથી એટલે ઉપેક્ષા છે. એટલે પ્રારંભમાં પણ ભેદથી કહેવાવા છતાં ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે કે ભેદની રૂચિવાળો પામતો નથી, અભેદની રૂચિવાળો પામે છે. કેમ કે અનેક ભેદ પ્રભેદોથી જ્ઞાનની વિશાળતા અને જ્ઞાનનો જાણે બળપ, જ્ઞાન કંઈક જ્ઞાન છે એમ લાગે. ઘણા ભેદોને જાણે ત્યારે એને જ્ઞાન છે એમ લાગે. એટલા માટે ત્યાં એક ચેતવણી દેવા જેવી છે કે ભેદની રૂચિવાળાને અભેદનો અનુભવ થતો નથી, અભેદની રૂચિવાળાને અભેદ તત્વની રૂચિવાળો જ અભેદ સ્વરૂપને પામે છે. માટે રૂચિની તપાસ કરી લેવી કે આ બધું વાંચતા વિચારતા જાણતા સ્વાધ્યાય કરતા આ જીવને ભેદની રુચિ છે કે અભેદની રુચિ છે, આ તપાસ કરે. ભેદો જાણવા છતાં તે ઉપેક્ષાનો વિષય છે અને અપેક્ષાનો વિષય હરગિજ નથી, આ વાત લક્ષમાં રહેવી જ જોઈએ, નહીતર વિપર્યાસ ઉત્પન્ન થઈ જશે. લોકો પણ વખાણ કરે, ઘણું જ્ઞાન હોય, ઘણા ભેદોનું જ્ઞાન હોય, એમાં આમ વાત છે, એમાં હજી બીજી આમ વાત છે, એમ ઘણા ભેદો એમાંથી કાઢે, એક વાતમાંથી ઘણા ભેદ કાઢે ત્યારે લોકોને એમ થાય કે ઓહો બહુ જ્ઞાન લાગે છે. એ જ્ઞાનની પરમાર્થમાં એવી કિંમત નથી. ખરી કિંમત તો અભેદ અનુભવ જ્ઞાનની જ છે એમ લેવું છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં એ પ્રકાર સ્પષ્ટ જોવામાં આવે છે કે અભેદની કેવી રીતે મુખ્યતા, કેવી કેવી રીતે મુખ્યતા કરવામાં આવી છે, કે જ્યાં જ્યાં અભેદની મુખ્યતા કરવામાં આવી છે ત્યાં ત્યાં ભેદનો નિષેધ કરવામાં આવ્યો છે. ભેદનો નિષેધ કરીને અભેદની મુખ્યતા કરી છે, એ રીતે સમ્યક પ્રકારે એનું સંતુલન જાળવ્યું છે, નહીતર એકાંત થતા વાર લાગતી નથી. ભેદની દ્રષ્ટિ ન હોય, ભેદનું જ્ઞાન તો થયા વિના રહે જ નહીં, થાય જ, પણ જરૂરી છે એમ કહીને જો વજન ચાલ્યું જાય, અને પહેલા તો હોય ને એમ કરીને જો વજન ચાલ્યું જાય તો પહેલું વાળું છેલ્લો સુધી એમ જ રહેવાનું, વજન વાળું વજન છૂટી જ નહીં શકે, પહેલું એ છેલ્લું થઈ જવાનું, આ પરિસ્થિતિ ઊભી થશે. પણ પહેલાં તો ભેદનું જ્ઞાન હોય ને, પણ પહેલાં તો આમ હોય ને, એ પહેલાં કહેતા એ જ પહેલું ને એ જ છેલ્લું થઈ જશે, પહેલાં કહેતા એ મુખ્ય થઈ જશે. એટલે એટલું ખ્યાલ રાખવાનો છે કે મુખ્ય નથી થતું ને, એના સ્થાનમાં ભલે હો, ભેદના સ્થાનમાં ભેદનું જ્ઞાન ભલે હો, પણ મુખ્ય નથી થતું ને, આ બરાબર પોતાને સમજમાં હોવી જોઈએ. પોતાના વલણની વર્તનની વાત પોતાને લક્ષમાં હોવી જોઈએ, સમજમાં હોવી જોઈએ. ઓલો તો ગુણભેદની અપેક્ષા નથી એમ વાત. એ રીતે ભેદ અભેદનો વિષય પારમાર્થિક દ્રષ્ટિએ ખાસ વિચારવા જેવો છે. સાતમો બોલ છે જ્ઞાન અને પુરુષાર્થ સંબંધીનો. હા, એ 200 નો કાલે જે આધાર લીધો હતો ને એ નંબર યાદ નહોતો, એ મળી ગયો. બારમાં, માણસો દેખે કે આણે આમ કર્યું આમ કર્યું તેમ કર્યું, પણ અંદરમાં જ્ઞાની ક્યાં રહે છે, શું કરે છે તે જ્ઞાની પોતે જ જાણે છે. આ વાત શ્રીમદજીએ બહુ સારી લીધી છે. બારમાં ઉપાધિ છે છતાં સમાધિ છે, ઉપાધિને સમાધિ શબ્દ હારે હારે વાપરે છે. બહારમાં ઉપાધિ કરતા લોકો અમને જોવે છે, વેપારની વ્યવહારની, અંદરમાં સમાધિ વર્તે છે. આ એક અલૌકિક પરિણમન છે. અથવા એ ઉપાધિથી પોતે અંદરમાં કેવી રીતે ભિન્ન રહીને સમાધિ ભાવમાં છે, અને ઉપાધિ ભાવ કથનચિત વર્તતો હોવા છતાં ચારિત્રની અપેક્ષાએ, છતાં એ ઉપાધિ ભાવ વર્તતો નથી એવી રીતે પોતે વર્તી રહ્યા છે. આ વિષય રહસ્યમય છે. એ એક નિર્દોષ થવાની પ્રક્રિયા છે. ચાલતા વિભાવોથી ભિન્ન પડવું, વિભાવ એટલે દોષોથી, દૂષિત પરિણામથી ભિન્ન પડવું, એ નિર્દોષ થવાની પ્રક્રિયા છે. અને નિર્દોષપણે પરિણમવું એ નિર્દોષ સ્વરૂપ આત્માનો સ્વભાવ છે. આત્મા પોતે પરમ પવિત્ર સ્વરૂપે છે, અને પવિત્રપણે પરિણમવું એ એનો સ્વભાવ છે. તો જે જીવ પૂર્વકર્મના ઉદયમાં ઊભો છે, અવિરત સમ્યક દ્રષ્ટિ, એને પૂર્વકર્મની સાથે જે કાંઈ જોડાણ છે અસ્થિરતાવશ, છતાં એ જોડાણને કાપતો જાય છે, એવી જે એની સમ્યક ચાલ છે, એ ચાલે ચાલવું એ એનો સ્વભાવ છે, એ આ વિષયનું રહસ્ય છે. અને એ શ્રીમદજીના પત્રોમાં ઘણું વ્યક્ત થાય છે. આપણે જે વિષય લેવો છે એ મુદ્દા ઉપર એ વિષય લેવો છે કે સ્વભાવ ક્યાંથી ઓળખાય છે. આત્મા પવિત્ર છે, પરિપૂર્ણ પવિત્ર છે, કહેવું સહેલું છે, ઓળખવું એટલું સહેલું નથી. અને ઓળખવું જ્યાં ગુણ એનું વ્યક્ત થાય ત્યાંથી ઓળખાય છે. એટલે સમ્યક દ્રષ્ટિની જ્ઞાન દશાનું નિરૂપણ આવે છે, એની પાછળ કારણ એ છે, ઓળખવાનું પ્રયોજન છે. અંદરમાં જ્ઞાની ક્યાં રહે છે, શું કરે છે, તે જ્ઞાની પોતે જ જાણે છે. કેટલો ઊંડો ચાલ્યો જાય છે. બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કાંઈક ક્રિયાઓ કરતા દેખાય, કે વિકલ્પોમાં જોડાતા પણ દેખાય, પણ અંદરમાં તો તેઓ ક્યાંય ઊંડે ઊંડે ચૈતન્ય લોકમાં વિચરતા હોય છે. અને એ વિચરવું એનું કેવું હોય છે, એ વિચરવા પાછળ એને પોતાના પરમ તત્વની કેવી શ્રદ્ધા જ્ઞાનમાં પકડ હોય છે, એ પકડ કેટલી ઊંડી હોય છે, એ બહારમાં બાહ્ય દ્રષ્ટિથી જોવાવાળાને તો કાંઈ પત્તો લાગતો નથી, અંતરદૃષ્ટિથી જોવાવાળાને એ વાત સમજાય છે. સમજાય છે ત્યારે એ નમી પડે છે. વંદેતમ એને નમસ્કાર કરીએ છીએ, લીધું છે નિયમસારમાં વંદામય, અમે એને નમસ્કાર કરીએ છીએ. મુનિરાજ કહે છે અમે નમસ્કાર કરીએ છીએ. પ્રશ્ન ઉઠે, મુનિરાજ કઈ સમ્યક દ્રષ્ટિને નમસ્કાર કરે? એ સહી સમ્યક દ્રષ્ટિ ના દીધો, એવા સમ્યક દ્રષ્ટિ એમને નમસ્કાર કરીએ છે. અરે ભાઈ, સમ્યક દ્રષ્ટિ મુમુક્ષુને પણ નમસ્કાર કરે છે. કરે છે કે નહીં શ્રીમદજી? એ અભિપ્રાય દ્રષ્ટિએ છે. એની જે જાતિ છે, એની લાઈન છે, એની જે પકડ છે, એને નમસ્કાર કરે. એનો જે પુરુષાર્થ છે એને નમસ્કાર કરે છે. એક સૌભાગભાઈ એટલું લખ્યું કે દીનતા નહીં કરીએ, માગી ખાઈને ગુજરાન ચલાવશો પણ દીનતા નહીં કરીએ. તમારા આ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જ્ઞાની હોય અથવા જ્ઞાની થવાનો હોય તે જ આમ કહી શકે, એમ કરી લીધું છે. બોલો, એક વચન કર્યું તે એને નમસ્કાર કરી નહીં ખાય, એની પાત્રતા જોઈને નમસ્કાર કરે છે. એ સમજવા જેવો વિષય છે. જરા એટલે ભેદ ભેદનો વિષય એ રીતે ઋષિની સાથે તો બહુ મહત્વનો સંબંધ ધરાવે છે. અને રુચિ અવલોકન વગર એનો તપાસ થતો નથી કે રુચિ ક્યાં કામ કરે છે. કેમ કે શાસ્ત્રમાં છે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરીને રુચિ અવળી હોય કે હા વેદની રુચિ તો અવળી જ છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ઘણા ભેદ પ્રભેદ શીખે, ઘણા ભેદ પ્રભેદ શીખીને સમજાવી શકે, લોકોને ઓહો ઓહો થાય, વાહ વાહ થાય અને પોતે ઊંધો ચાલ્યો જાય, એવી ભેદની રુચિ કામ કરે છે. એ દ્રષ્ટિએ ભેદ ભેદનું બહુ મહત્વનું પ્રયોજન છે અને એ સંતુલન જાળવવા જેવું છે, નહીંતર ગોથું ખાતા વાર લાગે. બીજો વિષય આવે છે જ્ઞાન અને પુરુષાર્થનો છે. જ્ઞાન અને પુરુષાર્થ બે પ્રકારની જે પર્યાય છે, જ્ઞાન ગુણની પર્યાય અને પુરુષાર્થ ગુણની પર્યાય, એ બંને વચ્ચે મેળ ક્યાં છે અને કેવી રીતે બે વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. નહીંતર એવા જ્ઞાનના વિષય આવે છે ક્રમબદ્ધ પર્યાય આદિના, કે જેમાં એમ લાગે કે આ પુરુષાર્થને ક્યાં મેળ છે આની સાથે, પણ જ્ઞાન અને પુરુષાર્થને મેળ રહે એવો પણ પ્રકાર પરમાર્થ માર્ગમાં છે, એ કેવી રીતે છે એ વિષય લઈશું.